जय राम, श्री राम, जय राम, जय जय राम। श्री राम, जय राम, जय जय राम। श्री राम, जय राम, जय जय राम। श्री रामचंद्र भगवान की जय। श्री संत राम महाराज की जय। साधु हो के संसारी भजन करे ते भावे, सरे समझ्या तेने कही तेरे सरेणी लावे। अभेद दृष्टि अनुनामत साधु जीवन, कोई पण जातना पक्षपात सिवाय संत नी दृष्टि सर्वत्र सम होय। माना अपमानयो स्तुल्यः, तुल्यो मित्रा विवक्षयो। सन्मान आपनार होय के अपमान करनार होय, शत्रु होय के मित्र होय, दरेक ने माटे समभाव। साधु हो के संसार, पुष्प छे बगीचामांथी एक हाथथी पुष्पने चूंटवामां आवे छे, अने ते चूंटेलू तोड़ेलू फूल बीजो हाथ एने पकड़ी राखे छे। छतां ए फूल संतनी माफक एनी सुवास छोड़ उपरथी तोड़नारने पण एवी ज ने एटली सुगंधी आपे, अने बीजा हाथे पकड़ी राख्यो ने आश्रय आप्यो एने पण एटली सुगंध आपे। सम सुगंध कर दो संत सरल चित जगत हित। संत नो चित्त सरल होय जगत नु पर नो परमार्थ करवा माटे। जे संत समदृष्टि राखे छे एनु संतपणु दीपे छे। साचा संतनु लक्षण ए छे, क्यारे पण कोईनी साथे कोई पण प्रकारनो सहज पण भेद न करे। एना माटे सर्वत्र समदर्शन, एनी दृष्टि एनो व्यवहार समान होय। कोईना प्रत्ये कोई पण रीते कोई लगाव थी के कोई संबंध थी सहज पण एनी अंदर એ વિકૃતિ ભાવનો ન આવવો જોઈએ। ભગવાન, પરમાત્મા અને આત્મા બંનેનું તાદાત્મ્ય થાય ત્યારે અદ્વૈત બને છે। ભગવાન અને ભક્ત બંને જ્યારે એક બને છે ત્યારે સાક્ષાત્કાર થાય છે। એમ સંત જીવનમાં પણ જ્યારે ભેદ ટળે ને ત્યારે ભગવાનની પ્રાપ્તિ થાય। જય મહારાજે કહ્યું કે સાધુ હો કે સંસારી, દુનિયાનો કોઈ પણ જીવ હોય, જીવ માત્ર ઉપર પ્રભુ કૃપા કરે છે। પરમાત્મા સર્વને માટે એક સરખો છે। દુનિયાના કોઈ પણ છેડે કોઈ પણ ક્ષેત્રે પ્રભુના વ્યવહારમાં ક્યારે પણ ભેદ હોતો નથી। ભગવાન કીડીને પણ પ્રકાશ આપે છે, હાથીને પ્રકાશ આપે છે, સિંહને પ્રકાશ આપે છે, ગાયને પણ પ્રકાશ આપે છે। સાધુ જીવન તે છે, સંત તે છે કે એના જીવનમાં ક્યારે કોઈના પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ ન રાખે, દ્રષ્ટિ સમાન હોય। જેણે ત્યાગ કર્યો છે એવા સંત જીવનને, એવા સંન્યસ્તને ક્યારે પણ લાંછન ન લાગે ને કલંક ન લાગે. સંત એ સર્વનો રહે, કોઈ એકનો ન બની જાય. રહેનાર વ્યક્તિ સંસારમાં છે કે ત્યાગી છે, સંત જીવન જીવે છે એ મહત્વનું નથી. પણ મહત્વ તે છે કે ભજન કેટલું કરે છે. જેના જીવનમાં ભજન હશે, જેના જીવનમાં સેવા હશે, એ જ સાત્વિક રહી શકશે. પણ જ્યાં ભજન નથી, જ્યાં સેવા નથી, એનું મન, એનો વિચાર, એનો વ્યવહાર ક્યારે પણ પવિત્ર નહીં બની શકે. સંત જીવનમાં પવિત્રતા આણવા માટે પણ ભજનની આવશ્યકતા છે. ભજન વગર બધું જ નકામું છે. સાચા વિના ભમેરે ભટક્યા કરતું હોય મન, અને જ્યાં સુધી ભજનનો આશ્રય નથી ત્યાં સુધી માણસ માણસ તરીકે જન્મ્યો છે પણ જીવ્યો નથી. એ પશુની માફક ફરતો હોય છે. જેમ પશુને એના ચાર કામ હોય, ખાવું, ફરવું, ઊંઘવું અને પોતાનો વંશ વધારવો, એમ જો માણસ પણ માણસ તરીકે પોતાની સમજણ પ્રમાણે ઈશ્વરને ન ભજે તો પશુને અને માણસમાં કોઈ ફેર નથી. એટલે મારા શ્રીએ પોતાના શ્રીમુખથી કહ્યું કે ગમે તે હોય, એક સામાન્ય ગ્રહસ્થાશ્રમી જીવ હોય કે ત્યાગ અને સમર્પણથી સંત જીવન સંન્યાસી જીવન જીવતો હોય, પણ એમાં જેની પાસે ભજન હશે એ વધારે શ્રેષ્ઠ છે. ગ્રહસ્થાશ્રમમાં રહીને ભજન કરતો હશો અને એ ભજન પ્રમાણે જ પોતાનો યોગક્ષેમ નિભાવતા હશો તો એ સંન્યસ્ત જીવન કરતા પણ શ્રેષ્ઠ છે. ઘણા એવા ગ્રહસ્થ સંન્યાસી કરતા પણ ઊંચું જીવન જીવ્યા છે. ત્યાગ અને સમર્પણમાં ઘણું બધું રહેલું છે, પણ જ્યાં સાધન ન હોય તે નથી રહેતું. ઉપાસનામાં પરમાત્માને જુઓ. રાધા અને કૃષ્ણ, લક્ષ્મી અને નારાયણ, સીતા, રામ, શંકર અને પાર્વતી, આ બધા શ્રેષ્ઠ છે. સાધુ સંન્યાસી પણ એની ઉપાસના કરે છે. જ્યાં ઉપાસ્ય, એ ઉપાસ્ય જ આટલું શ્રેષ્ઠ મનાતું હોય, ત્યાગી વિરક્ત પણ એ સીતારામજીની કે લક્ષ્મીનારાયણની ઉપાસના કરતા હોય. જીવન ત્યાગીનું છે, પણ ઉપાસના ભગવાનની કરે છે કે જે એના જીવનની અંદર પોતે પોતાનું અર્ધાંગ પણ સાથે છે. અને છતાંય એ સંન્યાસી, એ સાધુ, એ વિરક્ત, એ ત્યાગી એવા ભગવાન કે જે પોતાની પત્નીને સાથે છે એની ઉપાસના કરે છે. શ્રેષ્ઠતા ત્યાં છે કે જેના મનમાં શાંતિ છે, સાત્વિકતા છે, જેના મનની અંદર પવિત્રતા છે એ શ્રેષ્ઠ છે. એટલે જય મહારાજ તો એટલું જ બતાવવા માંગે છે કે કોઈ પણ અવસ્થા હોય એમાં ભજન થવું જોઈએ, એ વધારે અગત્યનું છે. અને જે ભજન કરે છે એ જ મહાન છે, એ જ શ્રેષ્ઠ છે. સદભાવપૂર્વક થયેલું ભજન માણસને સદગતિ આપે છે. માણસ ભજન કરનારો હશે તો એના જીવનમાં સદ વિચાર અને સાત્વિકતા હંમેશા સ્થિર રહ્યા કરતા હશે. ભજન કરી ભગવાનને શરણે રહેનાર એના જીવનમાં ક્યારે પણ દુઃખ કે અશાંતિ નહીં હોય. કારણ પ્રભુની પાસે બેઠેલો છે, શાંત છે. અને એવા મહાપુરુષો ની સમીપમાં આપણને જવાની ઈચ્છા થાય કે શાંત છે, બહુ તપસ્વી છે, મોટા મહાપુરુષ છે. કારણ એ ભગવાનને ભજી અને ભજનના આશ્રયે એણે પોતાના જીવનમાં આ શક્તિ પ્રાપ્ત કરી છે. ભજનનું જ મહત્વ જીવનમાં એટલું બધું છે કે ભજન કરનારનું વજન આપોઆપ સાહજિકતાથી વધી જાય. અહંકારનું વજન નહીં, ભજનનું વજન. અહંકારનું વજન ડૂબાડશે અને ભજનનું વજન છે એ માણસને તારશે. જે સદભાવપૂર્વક પોતાના જીવનમાં ભજનને સ્થાન આપે છે એ જ ઉગરી જાય છે. જેને જીવનમાં ઉગરવું છે, બચવું છે જગતના અનેક ભયથી, જગતના અનેક પદાર્થોથી, અનેક વિઘ્નોથી જેને બચવું છે, એ પોતાના જીવનમાં ભજનને વધતો ઓછો પણ આશ્રય આપજો. જેટલો શક્ય હોય એટલો, ન હોય તો ઓછામાં ઓછો પણ ભજનનું સ્થાન જીવનમાં રહેવું આવશ્યક છે. જ્યાં ભજન નથી ત્યાં શાંતિ નથી. અને આ વસ્તુ જે સમજ્યો છે, સારી રીતે જે સમજ્યો અને પોતાના જીવનમાં આચરણમાં મૂક્યું, ગુરુએ જે કંઈ એને ટેક આપ્યો, એને પાળ્યો, તો ગુરુના વચન પ્રમાણે જે વર્તન કરે છે એ જે સાચું સમજ્યો છે, સરે સમજ્યા તેને કહીએ. સાચું તે સમજ્યો છે કે ગુરુની આજ્ઞાનું શબ્દસહ જેણે પાલન કર્યું, અને ગુરુની આજ્ઞા એ વચન એનું પાલન કરીને એ સાધક સમર્પિત થયો, સમર્પિત થઈને પરિપૂર્ણ બન્યો, અને એ જ એના જીવનની અંદર રહેણી કરણી. અને એ સાચું સમજ્યો છે એમ કહેવાય, એ વાણીથી પણ, વર્તનથી, વ્યવહારથી પ્રભુ દર્શન પ્રાપ્ત કરે છે. કારણ એણે ભજનનો પોતાના જીવનમાં નિયમ લઈ લીધો છે, મારે ભજન કરવું. સાચી રીતે સમજાઈને તો જ એ સરળ બની જાય છે. સાચી રીતે જેને સમજાયું, સરે સમજ્યા, સુવ્યવસ્થિત પૂરેપૂરું સમજે, સાચી રીતે સમજે. ઘણી વાર સારામાં સારી વસ્તુ આપવામાં આવી હોય પણ સમજાય જ નહીં, તો ન સમજવામાં, અડધું સમજવામાં એમાં વિકૃતિ ઉત્પન્ન થાય અને જે સાચું છે એને બગાડી નાખવામાં આવતું હોય. એટલે મહારાષ્ટ્રીએ કહ્યું કે સમજણ પણ સાચી સમજણ જોઈએ, પાકી સમજણ જોઈએ, અધૂરી નહીં, કાચી નહીં. અને સાચી સમજણ તેને કહેવાય, એ પૂરેપૂરું સમજ્યો છે એવું ક્યારે કહેવાય, કે જ્યારે એનો જીવનનો વ્યવહાર, એની રહેણી કરણી, એની દ્રષ્ટિ, એની વાણી, એનું વર્તન એવું હોય કે જેના દ્વારા પોતે તો શાંતિ મેળવે તે મેળવે પણ સામા માણસને પણ શાંતિ આપે, પોતે ભજન કરતો હોય અને ભજનના માત્ર દર્શનથી કે શ્રવણથી પણ સામા માણસને શાંતિ મળે, એને પણ ભજન કરવાની ઈચ્છા થાય. જેમ ખાંડ ગળી છે, ગોળ ગળ્યો છે, એની અંદર કંઈ પણ બીજું નાખવામાં આવે એની ચાસણીમાં, એ ગોળની અંદર કોઈ પણ બીજી વસ્તુ નાખો, ભલે ખાટી હોય કે તુરી હોય, કોઈ પણ હોય, પણ એ મધુર ચાસણીની અંદર જે કંઈ નાખવામાં આવે થોડા વખત પછી એને કાઢીને ચાખીએ તો એ પણ મધુર બની જાય છે. જીવન એવું હોય કે એને સાથે આવનાર પણ એના જેવો થઈ જાય, સંગનો રંગ લાગે. જ્યાં જેને જેવો સંગ રંગ તેવો તેને, ત્યાં રંગ તેવું. ખાટું આમ તુરું આમળું હતું, ખાટી કેરી હતી, પણ ચાસણીમાં ભળી ગઈ અને એ ખાટી કેરીએ પોતાનો ખટાશનો ગુણ છોડી દીધો. આમળાએ પોતાની તુરાશ અને ખટાશ છોડી દીધી. જ્યાં જેને જેવો રંગ સંગ, જ્યાં જેને જેવો સંગ ત્યાં રંગ તેવો. તે રેસ રેણી લાવે. સમજણનો સંગ પણ સારી સમજણનો સંગ હશે ને તો વિચારો પણ બદલાઈ જશે.